પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 122-123 નો સાર
છોડીને નિજ તત્વવેદી શુદ્ધ નિજ તત્વને જાણનાર નિજ આત્મતત્વને જાણનાર અનુભવનાર મતિમાન પુરુષ શુદ્ધ આત્મતત્વમાં નિયત શુદ્ધ આત્મતત્વ પરાયણ એવું છે એક નિજ જ્ઞાન બીજું શ્રદ્ધાન અને વળી બીજું ચારિત્ર તેનો આશ્રય કરે છે
ભાવને ને વ્યવહારત્મત્રના માર્ગને છોડીને જે બુદ્ધિમાન છે વ્યવહારત્મત્રનો માર્ગ છોડીને એટલે અંદર શુદ્ધ રત્નત્રને ગ્રહણ કરે છે પછી ઓનું સાથે આવે વ્યવહારિક જુદ્ધ છે પણ માત્ર વ્યવહારમાં જે લાગી રહ્યા છે એટલે વ્યવહાર માર્ગને છોડીને અંતે અંતરનો નિશ્ચય માર્ગ જે આત્માના આશ્રયમાં જે દર્શન અને ચારિત્ર આત્માના આશ્રય પ્રગટ થાય છે એને ગ્રહણ કરે છે અને આ માર્ગ ને ચઢા કઈ વ્યવહારિક કઈ માર્ગ એ કઈ મોક્ષ માંથી થતો નથી વ્યવહાર માર્ગ ને એને બધા વિભાવ નો સમસ્ત વિભાવ ને છોડીને જે વિભાવના જે જે શુભાશુભ વિકલ્પ છે એનો ત્યાગ કરીને અને વ્યવહાર માર્ગ ને છોડીને એની શ્રદ્ધામાં ને અમુક આચરણમાં છોડ્યું એટલે છોડી દીધું કહેવાય બાકી એની વચ્ચે સાધના સાધન દશા છે ત્યાં સુધી વ્યવહાર તો સાથે રહે છે પણ વ્યવહાર માર્ગ પણ વ્યવહારને માર્ગ માનીને જે રહી એમાં જ રહે છે એવી રીતે છોડી દે છે વ્યવહાર માર્ગ ને વચ્ચે શુભ ભાવોને જ માર્ગ માની લે છે એવી રીતે એનો ત્યાગ કરી રહ્યો છે સમસ્ત વિભાવને અને દર્શન જ્ઞાન ચારિત્રના જે વ્યવહાર છે તે નવ તત્વોની શ્રદ્ધા સમ્યક દર્શન જ્ઞાન શાસ્ત્રોનું જ્ઞાન અથવા ભેદ જ્ઞાનમાં રોકાઈ જાય છે વ્યવહાર માર્ગ શાસ્ત્ર જ્ઞાનનું પર્યટન કર્યા કરે છે એ વ્યવહાર માર્ગ અને ચારિત્ર પંચ મહાવ્રત ને અનુવ્રત એ જે વ્યવહારમાં જેમાં આત્માનો આશ્રય નથી માત્ર જ્ઞાનના વાતો કરે અથવા વિચારો કરે અથવા શાસ્ત્રની ધારણા કરે એ બધા વ્યવહાર માર્ગમાં છોડીને બધા વિભાવના અશુભ ને શુભ વિકલ્પો પણ પોતાનું સ્વરૂપ નથી એટલે એને પણ હે માનીને જે નિશ્ચય રત્નત્રયનો આશ્રય કરે છે પોતાના તત્વને વેદનારો પોતાના તત્વને અનુભવનારો જે પુરુષ છે પોતાના આત્માને અનુભૂતિ જેને પ્રગટ થઈ છે એવો નિજ તત્વવેદી પુરુષ શુદ્ધ આત્મતત્વમાં જે નિયત છે એવો મતિમાન બુદ્ધિવાળો ડાયો બુદ્ધિવાળો કોને કહેવાય જે સાચા માર્ગને ગ્રહણ કરે છે બુદ્ધિવાળો છે સૌક્ષમ જાજો એટલે બુદ્ધિવાળો એમને જે પોતાના સ્વરૂપને ગ્રહણ કર્યું અને જે શુભ ને શુદ્ધાત્મા ને શુભ એ બે નો વિવેક સમજે છે કે આ શુદ્ધાત્માને ગ્રહણ કરવું તે મોક્ષનો માર્ગ છે આ વ્યવહાર માર્ગ તો મોક્ષનો માર્ગ નથી એ તો વચ્ચે આવે છે એવો જે મતિમાન જે શુદ્ધ આત્મતત્વમાં નિયત પોતાના સ્વરૂપમાં જે નિયત સ્વરૂપે છે જે નિશ્ચિત છે શુદ્ધ આત્મતત્વ નિયત આત્મતત્વ પરાયણ એમાં જ જે વારંવાર એમાં જ પરાયણ છે એ તરફ જ જેની સાધના ચાલી રહી છે શુદ્ધાત્મ તત્વને જ વારંવાર સ્વરૂપમાં શુદ્ધાત્મામાં જ લીન થાય છે એમાં જ પરાયણ છે એનો જેને અભ્યાસ એટલે વારંવાર એની સાધના જ કર્યા આત્માને ગ્રહણ તો કર્યો પણ વારંવાર એમાં લીનતાનો પ્રયાસ કર્યા કરે છે એવો શુદ્ધાત્મ તત્વમાં પરાયણ વારંવાર એનો લીનતા કરે છે શુદ્ધાત્મ તત્વમાંથી જે જ્ઞાન પ્રગટ થાય છે જે જ્ઞાન બહારથી આવતું નથી જે જ્ઞાન આત્મામાંથી પ્રગટ થાય છે જે શુદ્ધાત્મ તત્વ પરાયણ છે એને આત્મામાંથી જ્ઞાન પ્રગટ થાય છે એવું એક જ્ઞાન બીજું એક દર્શન આવ્યું ને શ્રદ્ધાંત એ આત્મતત્વની શ્રદ્ધાંત આત્માને આશ્રય થતી શ્રદ્ધાંત આત્માને આશ્રય થતું જ્ઞાન જેમાં આત્માનો જ આશ્રય છે જે શ્રદ્ધામાં આત્માનો આશ્રય છે પછી એ બીજું ચારિત્ર આ વ્યવહારનું ચારિત્ર નહીં આત્માના આશ્રયમાં એક બીજું ચારિત્ર રહેલું છે, સ્વરૂપમાં રમણતાનું ચારિત્ર છે. એવું ચારિત્ર એ દર્શન જ્ઞાન ચારિત્ર નો આશ્રય કરે છે. જે દર્શન જ્ઞાન ચારિત્ર આત્મામાં રહેલા છે એવા આત્માના આત્માનો જે આશ્રય કરે છે, એવા રત્નત્રયનો જે આશ્રય કરે છે, સમજ્યું છે? આવા નિશ્ચય રત્નત્રયનો જ આશ્રય કરે છે, બીજા આશ્રય વ્યવહારનો કરતો નથી. એટલે બપોરે કે શુભ ભાવ આવે, એ શુભ ભાવ એવો ત્યાગનો આવતો, શુભ ભાવ કરો કે ન કરો? અરે એ શુભ ભાવ કરો કે નહીં કરે? હજી ત્યાગ તો ઘણા હોય છે. ત્યાં જિજ્ઞાસાની ભૂમિકામાં કઈ વૃદ્ધિ વાળું નથી હોતું. પેલાથી ત્યાગ મોટો લઈ લેવો, અંદર કઈ નહીં વ્યવહારે. અત્યારે ત્યાં તો પેલા તો મુનિવ્રત ધાર અનંત વાર વિવેક ઉપજાયો, એ તેનો વ્યવહારે જેમ શાસ્ત્ર માં કીધું છે એવો વ્યવહાર, જે ભગવાને કીધું એવો વ્યવહાર એનો હોય. ભગવાને જે ચારિત્ર વ્યવહાર માર્ગ જે કીધો છે, આગે હું ચારિત્ર પાડતો એ મુનિ દશા, અને બધા નિરંતરાય આહાર કે જેમાં દોષ ન લાગે એવો આહાર લેનારો હોય, વ્યવહાર એનો એવો હોય. એનું જ્ઞાન પણ બધું આત્માની એની દ્રઢ ગુણ કરી બધી વાત બધી જ કરી, એવી જાતના એનું જ્ઞાન હોય. તત્વની શ્રદ્ધા ભેદવાળી પણ બરાબર સમજતો હોય, પણ આત્માને સમજતો ન હોય. બધું આત્મા એટલે મારો આત્મા નાયક એનો આશ્રય એમનો કરતો હોય. બાકી એનું ચારિત્ર તો જેમ શાસ્ત્રમાં આવતું હોય એવી રીતે બહારથી એવી જાતનું પાડતું હોય છે. આ તો માત્ર અત્યારે હવે એ ઘણાને એવું થાય છે કે હવે ગ્રસ્થાશ્રમમાં ગમતું નથી એટલે ત્યાગ લઈ ગયો, ત્યાગ લઈ ગયો, ત્યાં ગ્રસ્થાશ્રમ છોડ્યો તે મને શાંતિ થાય. પણ અંદરથી અંદર કાંઈ હોય નહીં ને છોડીને, પછી ઉલટાનો ખેદ કેટલાને થાય છે અંદર, પછી પાડી શકતો નથી. સહજ સહજ કે સહજ સ્વભાવ, સહજ સ્વભાવ પણ સહજ દશા નથી. અંદર છોડીને ઘણાને ઉલટાનો ખેદ થાય છે, પાડી શકે નહીં. એ જે આહાર ને પાણી ને જે બધું સહજ, એ કઈ એટલી શક્તિ હોય નહીં, પછી ખેદ થાય છે, મળવા મુશ્કેલ પડે છે. તાજ ને તડકા એ બધું સહન કરવાની શક્તિ હોતી નથી, પછી ખેદ થાય છે. ઓલી તો મુનિઓની દશા હોય છે, એ તો સહજપણે આહાર મળે યા ન મળે એની પરવા નથી, તાજ પડે કે તડકા પડે એની પરવા નથી. દેહાથી દશા પ્રગટ કરી છે, કોઈ જાતની પરવા નથી, એવી જાતની મુનિ દશા. તાટ પડે તો ભલે, તડકા પડે તો ભલે, તો ઉલટાના શિખર ઉપર જાય છે. તાપમાં દરિયા કિનારે ધ્યાન કરે છે, ઠંડીમાં એવું પોતે જાણીને પોતે અને અંદર આત્માની સાધના કરવા માટે નિરંતર આહાર મળે એમાં અભિગ્રહ ધારે છે કે મને આ રીતે આહાર મળે તો લઉં, એવી જાતના અભિગ્રહ ધારે છે. પડગા નામુક કરે તો લો, અભિગ્રહ ધાર્યો હતો. રામચંદ્રજી લક્ષ્મણજી વનમાં હતા, એવો અભિગ્રહ હતો કે રાજકુમાર હોય ને વનમાં હોય ને માટીના વાસણમાં રાંધેલા હોય ને એવી જાતના એ પડગાહન કરે તો હાર લો. હવે એક તો રાજકુમાર, અને રાજકુમાર ને કેટલી વૃદ્ધિ હોય ને વળી માટીના વાસણમાં રાંધેલું, એ બધો મેળ ખાવો મુશ્કેલ તો પણ મળી ગયું. એવી તો અંદર બધી નિરપેક્ષ વૃત્તિ, મળે તો ભલે ન મળે તો કઈ નહીં, દે દે તો ભલે જાતો, અંદર ખેદ નથી, એવી સહજ દશા હોય છે. તો પછી એટલી દશા હોતી નથી. કેટલાક દીક્ષા લેનારા શું છે, પછી ત્યાગ કરવો છે અત્યારે બધું પેરી દેવું, ઓઢી લેવું, પછી છોડી દેવું છે ને, એ ત્યાગ છે. પેલાથી એને વૈરાગ હોય છે, પેલા એને ઈચ્છા જ નથી હોતી, પહેરવાની ઓઢવાની છૂટી જાય છે સહજપણે. ત્યારે એવું કેટલાક નજર હોય છે, હોય તો એ પોતાને એ વાત રૂચે નહીં, અંદર રૂચે નહીં કે અંદરથી જ્યાં વૈરાગ આવ્યો ત્યાં ગ્રસ્થાશ્રમમાં જ વૈરાગની વૃત્તિ થઈ જાય છે, છૂટી જાય છે, કઈ રૂચતું જ નથી. હવે આ બધું સમજે અંદરથી છૂટે નહીં, જે અંદર એક ફિકર કરી ગયો એવું છે. પછી શું થાય, દીક્ષા લે એટલે બધું સમજણ થઈ હોય ને એની બધી વસ્તુ આવે છે તેને એમ થઈ જાય પછી. આજનું ધ્યાન એક આત્માના ધ્યાન સિવાયનો બીજું બધું ઘોર સંસારનો મૂળ છે. આત્માના આશ્રયમાં આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરીને સમ્યક દર્શન પૂર્વક એક આત્માનું ધ્યાન, એક આત્માના ધ્યાન સિવાયનું બધું બહારનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. બધું બહારનું ક્રિયા આ તે અશુભ ને શુભ ને બધું અંદર ભેદ આવી જાય છે. બધું સંસાર છે. શુભ ભાવો પણ ઘણી વાર કર્યા તો એનાથી દેવલોક મળ્યા, કઈ ભયનો ભાવ તો થતો નથી, ભય ભ્રમણ તો ટળતું નથી. બાકી આત્માની સાધના કરતા કરતા વચ્ચે શુભ ભાવ આવે પણ એ શુભ ભાવ હે બુદ્ધિ છે, અંદર ઠરી શકાતું નથી. એટલે એક આત્માને ધ્યાન, આત્માની લીનતા, આત્માના જ્ઞાન પૂર્વકનું ધ્યાન. એ આચાર્યદેવ મુનિરાજની વાત કરે છે, મુનિરાજ લખે આત્મ ધ્યાન જે મુનિઓનું આત્મ ધ્યાન તે કેવળ જ્ઞાનનું કારણ થાય છે. માટે એક આત્મ ધ્યાન સિવાય સમ્યક દર્શન પૂર્વકનું જે આત્માનું ધ્યાન તે જ એક લાભરૂપ હિતરૂપ છે. બાકી બધું આ સંસારનું મૂળ છે. એ તપ કરે, શું તપ, સારું તપ કરે છે. ધ્યાન ને ધ્યેય ને બધા ભેદ, ધ્યાન ધ્યેય ભેદ ના વિકલ્પ, અને સારું તપ કરે એટલે કે શુભ શુભ તપ કરે, શુભ ભાવરૂપ તપ કરે. એ અંદર આત્માનો શુદ્ધાત્મા ને અંદર તપ થી જુદું છે. અને ધ્યેય આ હું ધ્યેય અને આ ધ્યાન, એ ધ્યાન ને ધ્યેય ના વિકલ્પ ના ભેદ જેને પડે છે એવું શુભ ભાવરૂપ ધ્યાન. ધ્યાન ને ધ્યેય ને ધ્યાતા ને એવા ભેદ કલ્પમાં ઉભો છે. અને તપ શુભ ભાવરૂપ તપ કરે છે. બાય ને અભ્યંતર જે સ્વાધ્યાય ધ્યાન શુભ ભાવરૂપ, અણસ ને ઉણોદ્રી ને રસ પરિત્યાગ ને આટલા રસો ખાવા, આટલા ના ખાવા, બધા અમુક રસો નો ત્યાગ. અણસણ ઉપવાસ કરે છે, ઉણોદ્રી જે ભૂખ હોય એનાથી ઓછું થાય છે. અણસર ને ઉણોદરી ને રસ પરિત્યાગ ને પ્રતિ સલીલતા અનેક જાણે કાય ક્લેશ બધા તપ કરે. શિખર ઉપર જઈને તપ કરે, દરિયા કિનારે તપ કરે, એ બધા શુભ આત્માના ધ્યાન પૂર્વક હોય, શુદ્ધ પૂર્વક ગુજરાત છે. બાકી આ બધા શુભ ભાવો જે છે શુભ તપ, ધ્યાન ને ધ્યેય ના વિકલ્પ વાળું શુભ તપ. શુભ લેખે છે ને આ ધ્યાન, હું ધ્યાન કરનારો, આ મારું ધ્યેય અને આ ધ્યાતા એના વિકલ્પ ના ભેદ પડે છે એવું તપ, ધ્યાન ને તપ કહેવાય છે. એવું જે ધ્યાન ધ્યેય ના વિકલ્પ વાળું જે તપ, અથવા આ બધા 12 પ્રકારના તપ, અથવા આ જે ધ્યાન દેના વિકલ્પ વાળું તપ, એવું જે શુભ રૂપ ધ્યાન છે તે શુભ ભાવરૂપ જે ધ્યાન છે કે જેમાં શુભ ભાવો ઉઠી ગયા છે, એ જેમાં આત્માના આશ્રય, આત્માનું જે નિર્વિકલ્પ ધ્યાન એ નહીં, આવું સવિકલ્પ ધ્યાન જે વિકલ્પ વાળું ધ્યાન છે તે શુભ ભાવરૂપ છે. બાકી અંદરનું જે નિર્વિકલ્પ ધ્યાન આત્મામાં એકાગ્ર થઈ ગયું, આત્માની એકાગ્રતા વારંવાર અંદર જામતો જામતો સ્વાનુભૂતિની દશામાં જામતો જામતો, એ કેવળ જ્ઞાન વિતરાગ દશા પ્રગટવાનું કારણ થાય છે. બાકી આ શુભ ભાવ વચ્ચે આવે છે પણ એ કઈ મોક્ષનું કારણ થતું નથી. શુભ ભાવરૂપ ધ્યાન તે મોક્ષનું કારણ થતું. એવા ધર્મ ધ્યાન પણ જીવે ઘણી વાર કર્યા છે, એ શુભ ભાવરૂપ ધર્મ ધ્યાન. એવા ધર્મ ધ્યાન કર્યા છે. પદસ્થ ને પિંડસ્થ ને રૂપસ્થ ને રૂપાર્થ એવા શું ભાવરૂપ ધ્યાન કર્યા. પંચ પરમેશ્વરી ના જાપ કર્યા છે, પંચ પરમેશ્વરી નું ધ્યાન કર્યું છે, બધું કર્યું છે. એ બધા ધ્યાન વચમાં આવે પણ એ શું ભાવરૂપ છે, પૂર્ણ બંધ નું કારણ છે. શુદ્ધાત્મા નું ધ્યાન તે જ એક મોક્ષ નું કારણ થાય છે. એમ શ્રદ્ધા તો શ્રદ્ધા ને જ્ઞાન તો બરાબર હોવા જોઈએ, બાકી વચ્ચે તો પછી પંચ પરમેશ્વરી નું ધ્યાન બધું આવે. તો આચાર્ય કહે છે મારા દીક્ષાના સ્વયંવર મંડપમાં એક પંચ પરમેશ્વરી ભગવંતો બધા પધારજો, તમે બધા ભૂત વર્તમાન ભાવિ ભગવંતોને નમસ્કાર કરું છું, બધાને મારી સાધનામાં બધાને સાથે રાખું છું, હું તમને યાદ કરું છું, તમારું સ્મરણ કરું છું, તમે બધા પધારજો, તમારું વચન કરું છું, હું તમને સાથે રાખું છું. પણ સમજે છે કે આ શુભ ભાવ છે, શુદ્ધાત્માના આશ્રયમાં જે ધ્યાન છે તે મોક્ષ નું કારણ થાય. પંચ પરમેશ્વરીઓને યાદ કરે છે, સ્મરણ કરે છે, આમંત્રણ આપે છે. તમે જે સાધના કરી નિર્વિકલ્પ ધ્યાનની, એવા એવું નિર્વિકલ્પ ધ્યાન મારે પ્રગટ કરવું છે માટે હું તમને સાથે રાખું છું, કે તમે જે કર્યું છે એ મારે કરવું છે, માટે તમારું નિર્વિકલ્પ ધ્યાનનો મને આદર છે, માટે હું એ પ્રગટ કરવા માટે તમારો આશ્રય કરું છું, અંતરમાં મારા આત્માનો આશ્રય કરું છું. એ શું ભાવમાં છે ને અંતરમાં એ છે, આત્માનો આશ્રય છે. ધ્યાન દઈને ભેદ વાળી કૃષ્ણાથી રમ્ય રમણીક તો ઘણું લાગે છે, રમણીક તો લાગે શુભ ભાવરૂપ ધ્યાન. રમણીક તો ઘણું દેખાય કે આ કેવું ધ્યાન કરે છે, તો અંદર શુભ ભાવ દ્રવગુણ કર્યાના વિચારો હોય, બધું પંચ પરમેશ્વરી હોય શુભ ભાવમાં. રમણીક તો ઘણું દેખાય છે પણ કલ્પના માત્ર રમ્ય છે, રમ્ય તો અંદર આત્મા શુદ્ધાત્મા શુભ ભાવ વચ્ચે આવ્યા વગર રહેતા નથી, તો સાથે હોય. ધ્યાન અથવા પંચ પરમેશ્વરી યાદી હોય યા ન હોય પણ ધ્યાન દઈને વિકલ્પ હોય તો એ ધ્યાન તો રમણીક દેખાય, કે આ કેવું ધ્યાન કરે છે એમ દેખાય. પણ અંદરમાં ધ્યાન દઈને વિકલ્પ ઘણું દેખાય છે. અશુભ ભાવ ક્યાં ને અશુભ ભાવ ક્યાં, એક ઉગ્ર ધ્યાનમાં બેઠો હું નહીં થયું હોય, એકદમ ઉગ્ર ધ્યાનમાં પણ આવા ધ્યાન દઈને વિકલ્પ વાળું ભેદ વાળું ધ્યાન છે, નિર્વિકલ્પ ધ્યાન નથી. ઉપરથી ઉપસર્ગ ઉપરીસ હવે ગુરુદેવ કહે છે ચામડા ઉતરને ખાર ચાટે તો આંખનો ખૂણો લાલ કરતો નથી, એવી હું શાંત દર્શાય છે. પણ અંદર ભેદ વાળું ધ્યાન છે. પંચ પરમેશ્વરી આદિ તો વચ્ચે આવ્યા વગર રહેતા જ નથી, પણ એ તો બધું શું ભાવ છે. પણ આ ધ્યાન તો તે ધ્યાન દેહનું વિકલ્પ વાળું ધ્યાન છે, એમાં ભેદ વિકલ્પ. હું ધ્યાન કરું છું અને આ મારું ધ્યેય છે, એમ ધ્યાન દેહનું વિકલ્પ છે. આત્માનું ધ્યેય ગ્રહણ કર્યું એ કેવું કર્યું, ગ્રહણના આલંબન વગર પોષણ થશે પાછું ની મુખ્યતા માટે ને ગૌણ કરવાનું તો આ ગુરુ માને છે. પર એનું સ્વરૂપ છે એ બધા નથી સમજવાનું છે, બધા હાવ કપતા કરના સત્પર્યાયમાં કરવાનો રહે છે. આવું બધું સમજી જાય છે પણ દ્રવના આલંબન વગર પુરુષાર્થ થાય નહીં. અરે પણ પુરુષાર્થ કરવું, આત્મા સહજ છે, સહજ ને ગ્રહણ કરે. પુરુષાર્થ નું કર્તૃત્વ એમાં છે જે અમુક આવું કરતા બુદ્ધિ નો હોય, પણ પુરુષાર્થ નું પ્રેરણા રૂપે પુરુષાર્થ હોય, બુદ્ધિ ન હોય પણ હોય કરતા બુદ્ધિ. નાયક ને નાતા ધારા થઈ તો એને કરતા બુદ્ધિ છૂટી કે અમુક અસ્થિર કરે છે, એને કરતા બુદ્ધિ નથી તો અસ્થિરતા નું કાર્ય તો અમુક થાય છે. એવી જાતનું તો કર્તૃત્વ આવે છે તે જ સહજ અને પુરુષાર્થ સાથે એમાં કરતા બુદ્ધિ આવી, પુરુષાર્થમાં બધામાં આવી. હવે કરવાનું શું? અનાદિનો તો છે જ, એમને એમ છે. હવે તો અનાદિનો છે, હવે એમાં ફેરફાર શું કરવો એ કઈ હોતું નથી. ફેરફાર કરી તો વિકલ્પ થઈ જાય, કરતા બુદ્ધિ થઈ જાય. કરતા બુદ્ધિ જુદી ને એક કર્તૃત્વ એને જુદું છે. કાર્ય થાય જુદું ને કરતા બુદ્ધિ જુદી. વિકલ્પ આવે બધું થાય, પણ એનાથી પોતે જુદો રહે છે. અને એક જ તો થતો નથી, નાયક ભાવના બધી આવે છે. એમાંથી એમ થઈ ગયું
Thank you.